એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત પણ એટલી જ હચમચાવી દેતી નવલકથાની વાત કરવાના છીએ જેણે યુદ્ધ વિશેની સમજને ખરેખર બદલી નાખી. ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ.
હા, એરિક મારિયા રિમાર્કની આકૃતિ. ગુજરાતીમાં કહીએ તો પશ્ચિમી મોરચે સબ શાંત, પણ શાંતિ સિવાય બધું જ છે આમાં.
બરાબર, આ ખાલી વાર્તા નથી. એમ કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધની ભઠ્ઠીમાં જે આખી પેઢી હોમાઈ ગઈ ને, એનો એક દસ્તાવેજ છે, એક ચીસ જેવી.
સાચી વાત છે. અને રેમાર્ક પોતે, એ પોતે આ આગમાંથી પસાર થયા હતા. ફક્ત 18 વર્ષના હતા ત્યારે યુદ્ધમાં ગયા.
18 જ વર્ષના?
હા, દેશભક્તિના જોશમાં. પણ પછી પશ્ચિમી મોરચા પર જે જોયું, જે અનુભવ્યું, શારીરિક ઘા તો હતા જ, પણ માનસિક ઘા બહુ ઊંડા હતા.
એટલે જ એમણે નક્કી કર્યું કે યુદ્ધનું જે મહિમાગાન થતું હતું ને, એને ફગાવી દેવું છે. બિલકુલ નહીં, પણ યુદ્ધ કેટલું નિરર્થક છે એનું દર્દનાક ચિત્રણ છે.
અને એ સમય પણ કેવો હતો? 1929માં પુસ્તક આવ્યો, જર્મનીમાં વાઇમર રિપબ્લિકનો સમય.
હા, રાજકીય રીતે ભારે ઉથલપાથલ.
બરાબર, એક બાજુ યુદ્ધ હાર્યાની હતાશા હતી, બીજી બાજુ પેલો ઉગ્ર રાષ્ટ્રવાદ માથું ઉચકી રહ્યો હતો. આવા સમયે આ પુસ્તક આવ્યું
અને તરત જ બેસ્ટસેલર બની ગયું ખરું ને, લાખો નકલો વેચાઈ.
હા, પણ સાથે એટલો જ ભયંકર વિરોધ પણ થયો. જે રાષ્ટ્રવાદીઓ હતા તેમને આ વાત ગળે ન ઉતરી કે યુદ્ધનું આવું અપમાનજનક ચિત્રણ, આ તો દેશદ્રોહ જેવું છે.
અને પછી તો નાઝીઓએ શું કર્યું?
એ વિરોધ એટલો વધ્યો કે 1933માં જેવી નાઝીઓ સત્તા પર આવ્યા, પહેલું કામ આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાનું કર્યું. જાહેરમાં નકલો સળગાવી દીધી.
ઓહ,
અને રિમાર્કને તો દેશ છોડીને ભાગી જવું પડ્યું. પણ કદાચ આ દમનના કારણે જ આ પુસ્તક વધારે અમર બની ગયું, યુદ્ધ વિરોધી સાહિત્યનું પ્રતીક બની ગયું.
તો ચાલો આ દુનિયામાં ઊંડા ઉતરીએ. વાર્તાનો જે મુખ્ય પાત્ર છે પોલ બોમર, 19 વર્ષનો છોકરો
વિદ્યાર્થી,
એની અને એના મિત્રોની વાતથી શરૂઆત કરીએ.
ચોક્કસ. પોલ અને એના દોસ્તો ક્રોપ, મ્યુલર, લીર, બધા શાળાના સાથીઓ. શરૂઆત તો એમની બહુ ઉત્સાહથી થાય છે,
જેમ મોટાભાગના યુવાનોની થાય એમ.
હા, બિલકુલ, આદર્શવાદથી ભરેલી શરૂઆત. એમના એક શિક્ષક હતા કાન્ટોરેક, જેને લોકો બહુ માન આપતા હતા.
હા, ઉલ્લેખ છે એનો.
એ કાન્ટોરેકે જ એમને ભડકાવ્યા, દેશભક્તિ, ગૌરવ, ફરજ આવા મોટા મોટા શબ્દો વાપરીને. માતૃભૂમિ માટે લડવું એ ગૌરવની વાત છે, બસ આટલું જ કાફી હતું.
એટલે છોકરાઓ તૈયાર થઈ ગયા?
રાજી ખુશીથી, જાણે કોઈ રમત રમવા જતા હોય ને એમ સેનામાં ભરતી થઈ ગયા, આંખોમાં વીરતાના સપના લઈને.
પણ પછી એ સપના અને યુદ્ધભૂમિની હકીકત, એની વચ્ચેનું અંતર કેટલું ભયાનક હશે. પેલો આદર્શવાદનો પરપોટો ક્યારે ફૂટ્યો હશે?
એ પરપોટો ફૂટતા વાર નથી લાગતી. પહેલાં તો ટ્રેનિંગ જ એટલી કઠોર હોય છે, પેલો હેમલસ્ટોસ જેવો અધિકારી, અને પછી સીધા મોરચા પર, જ્યાં વીરતા તો ક્યાંય દેખાય નહીં.
ત્યાં શું હતું?
ત્યાં તો બસ યાંત્રિક કતલ હતી. તોપગોળાનો વરસાદ, મશીનગનનો કર્કશ અવાજ, ગેસના હુમલા, અને પેલી ખાઈઓ, લોહી, કાદવ, ઉંદર, બધું જ. પહેલો મોટો આઘાત તો એમના મિત્ર ફ્રાન્સ કેમ્બ્રિજના મૃત્યુથી લાગે છે.
કેમ્બ્રિજ?
હા.
એને શું થયું હતું?
ગંભીર ઈજા થઈ હતી, પગ કપાવવો પડે એવી હાલત, અને હોસ્પિટલમાં જ એ મૃત્યુ પામે છે. પણ દુઃખદ વાત એ છે કે એના મૃત્યુની ચિંતા ઓછી હતી, પણ એના જે સારા બૂટ હતા ને, એની ચર્ચા વધારે હતી.
બૂટની?
હા, કે આ બૂટ હવે કોને કામ લાગશે, કોઈક જીવતા સૈનિકને તો ઉપયોગી થશે ને.
બાપરે, આ વાત ખરેખર હચમચાવી દેવી છે. આ શું બતાવે છે? યુદ્ધ માણસાઈને કઈ હદે ખતમ કરી નાખે છે.
બિલકુલ, એ જ બતાવે છે કે જીવન કેટલું ક્ષણિક અને કેવો ને કે તુચ્છ બની ગયું છે. લાગણીઓ ગૌણ બની જાય છે, ટકી રહેવાની જે વૃત્તિ છે બસ એ જ મુખ્ય. માણસનું મહત્વ નથી રહેતું, પણ એની પાસેની જે કામની વસ્તુ છે એનું મહત્વ વધી જાય છે. સૈનિક એટલે જાણે બદલી શકાય એવો એક પૂરજો, બીજું કંઈ નહીં. આ અમાનવીકરણની શરૂઆત છે.
અને પેલી ખાઈઓનું જીવન, એનું વર્ણન રેમાર્ક કેવી રીતે કરે છે? સાંભળું છે કે બહુ ભયાવહ છે.
અદ્ભુત છે, પણ રૂવાળા ઊભા કરી દેવું વર્ણન છે. ખાઈ એટલે ખરેખર નરક જ સમજો, સતત મોત માથે ભમતું હોય, ક્યારે ઉપરથી ગોળો પડે, ક્યારે ગેસ આવે, ક્યારે દુશ્મન હુમલો કરે, કશી જ ખબર નહીં.
એટલે સતત ભય.
સતત. પૃથ્વી પણ કેવી, ક્યારેક માની જેમ રક્ષણ આપે, ગોળાથી બચાવે, તો ક્યારેક એ જ પૃથ્વી કબર બની જાય. અહીં સૈનિકો માનવ પશુ બની જાય છે. રેમાર્ક આ શબ્દ વાપરે છે.
માનવ પશુ?
હા, બધી સંવેદનાઓ જાણે મરી પરવારી હોય, બસ એક જ વૃત્તિ જીવતી હોય, ટકી રહેવાની. ભૂખ, ઠંડી, થાક, ભય અને રોજબરોજ સાથીઓના મોત જોવાના, આ જ એમનું જીવન.
આ માનવ પશુ બની જવાની જે વાત છે, એ જ કદાચ પેલી ખોવાયેલી પેઢીનો મૂળ વિચાર છે, નહીં? યુદ્ધે એમની અંદરનું કંઈક હંમેશા માટે મારી નાખ્યું.
ચોક્કસ. પોલ અને એના સાથીઓ ઉંમરમાં તો યુવાન છે, 19, 20, 22 વર્ષના, પણ એમની યુવાની તો છીનવાઈ ગઈ છે. એ લોકો ભૂતકાળ સાથે પણ જોડાઈ નથી શકતા અને ભવિષ્યનું તો વિચારી જ નથી શકતા.
એટલે શું?
એટલે કે યુદ્ધ પહેલાંનું જીવન એમને હવે કોઈ સપના જેવું લાગે, જાણે કોઈ બીજા જ જન્મની વાત હોય. અને યુદ્ધ પછી શું, એની કોઈ કલ્પના જ નથી. ભલે શારીરિક રીતે બચી જાય, તો પણ માનસિક રીતે, ભાવનાત્મક રીતે તો એ ખોવાઈ જ ગયા છે. એ હવે સામાન્ય દુનિયામાં ફિટ જ નથી થઈ શકતા. આ જ તો ટ્રેજેડી છે લોસ્ટ જનરેશનની.
આટલી ભયાનકતા, આટલી નિરાશા વચ્ચે કોઈ આધાર ખરો? કોઈ સંબંધો જે એમને ટકાવી રાખતા હોય? આપણે પોલના સાથીઓની વાત કરી હતી, એમાં પેલો કાઠ, એનું શું મહત્વ છે?
હા, આ અંધકારમાં જો કોઈ પ્રકાશનું કિરણ હોય ને, તો એ છે સૈનિકો વચ્ચેનો ગાઢ ભાઈચારો, સાથીભાવ. અને સ્ટેનિસ્લાસ કાટઝિન્સ્કી એટલે કે કાટ, એ આ ભાઈચારાનું મૂર્તિમંત સ્વરૂપ છે.
એ કોણ છે? પોલનો મિત્ર?
મિત્ર કરતા પણ વધુ. એ લગભગ 40 વર્ષનો છે, અનુભવી સૈનિક. યુદ્ધ પહેલાં એ મોચી હતો, પણ યુદ્ધભૂમિનો એ પાક્કો જાણકાર છે. પોલ અને બીજા યુવાન સૈનિકો માટે એ પિતા જેવો છે, ગુરુ જેવો છે.
એવું શું છે એનામાં?
અરે, એની પાસે ગજબની કુઠાસૂઝ છે. ગમે તેવી પરિસ્થિતિમાં ટકી રહેવાની આવડત, ગમે ત્યાંથી ખાવાનું શોધી લાવે, ક્યાં ખતરો છે પારખી લે, મુશ્કેલીમાંથી રસ્તો કાઢે. એ ખાલી જીવ બચાવવામાં જ મદદ નથી કરતો, પણ એક ભાવનાત્મક હૂંફ આપે છે. પોલ અને કાટનો સંબંધ બહુ ઊંડો છે. વર્ગ, ઉંમર, એ બધા ભેદભાવથી ઉપર એક અતૂટ સ્નેહનો સંબંધ. આ સાથીભાવ જ એમને આ નરકમાં જીવાડી રાખે છે.
અને બીજા પાત્રો છે, જેમ કે પેલો એલ્બર્ટ ક્રોપ, એ થોડો વિચારક જેવો છે ને, યુદ્ધની વાહિયાતતા પર સવાલ ઉઠાવે છે.
હા, ક્રોપ થોડો બૌદ્ધિક છે, તર્કથી સમજવાનો પ્રયત્ન કરે છે કે આ બધું શા માટે. પણ જ્યારે પોતે ગંભીર રીતે ઘાયલ થાય છે, એનો પગ કાપવાનો વારો આવે છે ને, ત્યારે એનું મનોબળ પણ તૂટી જાય છે.
અને પેલું મ્યુલર, જે હજુ ભણવાના ને પરીક્ષાના સપના જુએ છે.
મ્યુલર એ યુદ્ધ પહેલાંની જે ઓળખ હતી ને, એને પકડી રાખવા મથે છે. પુસ્તકો, ભણતર, એ બધું યાદ કરે છે, પણ વાસ્તવિકતા એને પણ ક્યાં છોડે છે, એ પણ માર્યો જાય છે. પછી પેલો જાદેન છે, જે બસ ખાવા પર ધ્યાન આપે છે અને સત્તા સામે નાનો મોટો બળવો કરીને ટકી રહે છે.
એટલે દરેક પાત્ર યુદ્ધની અલગ અસર બતાવે છે.
બરાબર, એક બહુપરિમાણીય ચિત્ર ઊભું થાય છે.
એક વાત મને રસપ્રદ લાગી, તમે કહ્યું કે આ શૌર્યગાથા નથી, તો પછી આમાં વિલન કોણ છે, દુશ્મન કોણ છે? પેલા ફ્રેન્ચ સૈનિકો?
ના, અને એ જ રેમાર્કની ખાસિયત છે. એણે ક્યાંય ફ્રેન્ચ સૈનિકોને રાક્ષસ તરીકે નથી ચિત્ર્યા. ખરા દુશ્મનો તો જુદા જ છે.
કોણ?
અમૂર્ત દુશ્મનો, જેમ કે આંધળો રાષ્ટ્રવાદ, જેણે આ યુવાનોને ભરખી લીધા. બીજું, પેલી સંવેદનહીન લશ્કરી સિસ્ટમ, અમલદારશાહી. અને ત્રીજું, જૂની પેઢી, જેણે પોતાના સ્વાર્થ ખાતર કે ખોટા આદર્શો ખાતર આ યુવાનોને મોતના મુખમાં ધકેલી દીધા.
પેલો શિક્ષક કાંટોરેક અને પેલો ટ્રેનિંગ ઓફિસર હિમલસ્ટોસ, એ આના ઉદાહરણ ગણાય?
બિલકુલ. કાંટોરેક, જેણે ખોટી દેશભક્તિ શીખવી, અને હિમલસ્ટોસ, જેણે તાલીમના નામે ક્રૂરતા આચરી. આ લોકોએ સિસ્ટમના પ્રતિનિધિઓ છે, જેણે યુવાનો સાથે દગો કર્યો.
કથામાં એક પ્રસંગ આવે છે જ્યારે પોલ રજા પર ઘરે જાય છે. એ પણ ઘણો મહત્વનો લાગે છે. કેવો રહે છે અનુભવ એના માટે?
એ અનુભવ પોલની અંદર જે ઊંડી તિરાડ પડી ગઈ છે ને, એને સાવ સ્પષ્ટ કરી દે છે. એ ઘરે જાય છે, પણ એને ઘર પોતાનું નથી લાગતું. એની મા બીમાર છે, પણ એની સાથે પણ મન ખોલીને વાત નથી કરી શકતો.
કેમ?
કારણ કે એ શું કે, ખાઈની ભયાનકતા વિશે, મોત વિશે, ગેસના હુમલા વિશે. એ જાણે છે કે ઘરના લોકો, નાગરિકો આ બધું સમજી જ નહીં શકે.
એ લોકો યુદ્ધ વિશે જે વાતો કરે છે, વીરતાની, જીતની, એ બધી પોલને પોકળ અને અપમાનજનક લાગે છે.
એટલે એકલો પડી જાય છે,
સાવ એકલો. એને સમજાય છે કે હું હવે આ દુનિયાનો રહ્યો જ નથી. યુદ્ધે મને મારા ભૂતકાળથી, મારા પરિવારથી, મારા સમાજથી હંમેશ માટે અલગ કરી દીધો છે. એ પોતાના જ ઘરમાં અજાણ્યો બની જાય છે.
આ અલિપ્તતા, આ સંવાદની અશક્યતા, યુદ્ધનો આ પણ એક બહુ મોટો ઘા છે. પણ મને લાગે છે કે જે સૌથી વધારે હચમચાવી દેતો પ્રસંગ છે એ પેલો ફ્રેન્ચ સૈનિક ગેરાર્ડ ડુવાળવાળો છે. ત્યાં શું થાય છે?
હા, એ કદાચ આખી નવલકથાનો સૌથી કરુણ અને મહત્વનો અંશ છે. એક હુમલા દરમિયાન અંધાધૂંધીમાં પોલ દુશ્મનની તરફ એક ખાડામાં કૂદી પડે છે આશરો લેવા,
અને ત્યાં
અચાનક એક ફ્રેન્ચ સૈનિક આવી ચડે છે. પોલ પાસે વિચારવાનો સમય જ નથી. સહજ વૃત્તિથી પોતાનો જીવ બચાવવા એ છરાથી એના પર હુમલો કરી દે છે.
અને પેલો સૈનિક મરી જાય છે?
તરત નહીં, એ ઘાયલ થઈને તરફડતો રહે છે. અને પોલ એ જ ખાડામાં ફસાયેલો છે. કલાકો સુધી એને પેલા મરતા સૈનિકની બાજુમાં રહેવું પડે છે. એના કણસવાનો અવાજ સાંભળવો પડે છે. એ ભય અને અપરાધ ભાવથી કંપી ઉઠે છે.
ઓ, આ તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
પછી થોડી હિંમત કરીને પોલ પેલા સૈનિકના ખિસ્સા તપાસે છે. એમાંથી એના પરિવારના ફોટા નીકળે છે, પત્ની, બાળક. એનું ઓળખપત્ર મળે છે, નામ ગેરાર્ડ ડુવાલ, વ્યવસાય પ્રિન્ટર.
અને એક ક્ષણે પોલને શું થાય છે? એના મનમાં શું વિચારો આવે છે?
એક ક્ષણે યુદ્ધે ઊભી કરેલી પેલી દુશ્મનની જે કાલ્પનિક દિવાલ હતી ને, એ તૂટી પડે છે. પોલને પહેલીવાર તીવ્રપણે અહેસાસ થાય છે કે આ દુશ્મન પણ મારા જેવો જ એક સામાન્ય માણસ છે. એનો પણ પરિવાર છે, એના પણ સપના હશે, એ પણ જીવવા માંગતો હશે. એને ભયંકર પસ્તાવો થાય છે. એ ડુવાલના મૃતદેહ પાસે માફી માંગે છે, મનોમન વાત કરે છે. મને માફ કરજે સાથી, કેમ કોઈ આપણને કહેતું નથી કે તમે પણ અમારા જેવા જ ગરીબ જીવ છો? તું મારો દુશ્મન કઈ રીતે હોઈ શકે? આ અનુભવ યુદ્ધના જૂઠાણાને એની સામે નગ્ન કરી દે છે. એની માનવતા જાગે છે, પણ એ જાગૃતિ બહુ પીડાદાયક છે.
સાચી વાત, આ અનુભવ પછી તો એ સાવ બદલાઈ ગયો હશે. પછી વાર્તા કઈ તરફ જાય છે? અંત નજીક આવે છે.
હા, અંત ધીમો છે પણ નિશ્ચિત છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જર્મની યુદ્ધ હારી રહ્યું છે. સૈનિકો થાકી ગયા છે, હારી ગયા છે, શારીરિક અને માનસિક રીતે તૂટી ગયા છે. અને એક પછી એક પોલના જે અંગત મિત્રો બચાતા એ પણ વિડાય લે છે.
બધા જ?
લગભગ બધા. મ્યુલર જાય છે, લીર જાય છે, ક્રોપ ઘાયલ થઈને યુદ્ધમાંથી બહાર થઈ જાય છે. અને છેલ્લે પોલનો જે સૌથી મોટો ભાવનાત્મક આધાર હતો, કાટ, એ પણ મૃત્યુ પામે છે.
કાટનું મૃત્યુ કેવી રીતે થાય છે?
એ પણ અત્યંત કરુણ અને સામાન્ય રીતે કોઈ મોટી લડાઈમાં નહીં, ખાલી એક નાનકડો છરો કે ગોળીનો ટુકડો એને વાગે છે. પોલ એને ઉંચકીને સલામત જગ્યાએ લઈ જઈ રહ્યો હોય છે, પણ ત્યાં સુધીમાં કાટનો જીવ નીકળી જાય છે. પોલને તો ખબર પણ નથી પડતી તરત.
ઓહ, એટલે કાટના મૃત્યુ પછી પોલ સાવ એકલો.
સાવ એકલો. એનો છેલ્લો આધાર પણ છીનવાઈ જાય છે. હવે એના માટે જીવવાનું કોઈ કારણ નથી રહેતું.
અને પછી આવે છે પોલનું પોતાનું મૃત્યુ, યુદ્ધ પૂરું થવાના બસ થોડા સમય પહેલા જ. એ કેવી રીતે બને છે અને એનો શું અર્થ કાઢવો?
એ ઓક્ટોબર 1918નો દિવસ હતો. યુદ્ધ વિરામની જાહેરાત થવામાં બસ થોડા અઠવાડિયા જ બાકી હતા. મોરચા પર કહેવાય છે કે એકદમ શાંતિ હતી, લગભગ કોઈ ગોળીબાર નહોતો થતો.
શાંતિ હતી.
હા, અને એવા જ એક શાંત દિવસે પોલ કદાચ કોઈ પતંગિયાને પકડવા કે જોવા માટે હાથ લંબાવતો હતો. એક નાનકડી સુંદર શાંત ક્ષણ, અને બસ એ જ વખતે કોઈ સ્નાઇપરની એક ગોળી એને વિંધી નાખે છે.
બસ એમ જ?
હા. અને અહીં લેખક એક ખાસ વસ્તુ કરે છે. આખી નવલકથા પોલના મુખે પ્રથમ પુરુષમાં કહેવાય છે, પણ પોલના મૃત્યુનું વર્ણન અચાનક ત્રીજા પુરુષમાં આવે છે, જાણે કોઈ બહારથી, દૂરથી જોઈ રહ્યું હોય. અને એ દિવસનો જે સત્તાવાર લશ્કરી અહેવાલ હતો એમાં શું લખાયું હતું ખબર છે?
શું?
ફક્ત ત્રણ શબ્દો, પશ્ચિમી મોરચે સબ શાંત.
ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ. આ તો જબરદસ્ત વક્રોક્તિ કહેવાય. જે દિવસે ખરેખર સબ શાંત હતું, એ જ દિવસે આ યુવાન સૈનિકનું જીવન શાંત થઈ ગયું અને એના મૃત્યુની કોઈ નોંધ સુદ્ધા ન લેવાઈ.
બરાબર, આજ એનો કરુણંત છે. યુદ્ધની જે વિરાટ અમાનવીય મશીનરી છે, એની સામે એક વ્યક્તિના જીવનનું, એના મૃત્યુનું કોઈ જ મૂલ્ય નથી. પોલનું મૃત્યુ કોઈ વીર મૃત્યુ નથી, એ તો બસ યુદ્ધના લાખો આંકડાઓમાંનો એક આંકડો બનીને રહી જાય છે. રેમાર્ક અહીં યુદ્ધની ભયાનકતા અને નિરર્થકતા પર અંતિમ પણ સૌથી ધારદાર પ્રહાર કરે છે.
તો આ આખી નવલકથામાંથી પસાર થયા પછી મુખ્ય સંદેશ શું તારવી શકાય? રેમાર્ક ખરેખર શું કહેવા માંગતા હતા?
સંદેશાઓ ઘણા છે અને બહુ સ્પષ્ટ છે. પહેલું અને સૌથી અગત્યનું, યુદ્ધ માણસને અંદરથી કેવો ખોખલો કરી નાખે છે, એની માનવતા, એની સંવેદનાઓ કેવી રીતે છીનવી લે છે. અમાનવીયકરણ. બીજું, પેલી ખોવાયેલી પેઢીની વ્યથા, યુવાનોનું ભવિષ્ય કેવી રીતે રોડાઈ જાય છે, યુદ્ધ પછી પણ એ લોકો સમાજ સાથે ફરી જોડાઈ શકતા નથી. ત્રીજું, સત્તા અને આંધળા રાષ્ટ્રવાદની આકરી ટીકા, કેવી રીતે યુવાનોને બલીનો બકરો બનાવવામાં આવે છે.
અને પેલો ભાઈચારો, એ પણ એક મુદ્દો છે ને?
ચોક્કસ. આ બધી નિરાશા અને ભયાનકતાની વચ્ચે પેલું જે સાથી ભાવ છે, એ જ એકમાત્ર સકારાત્મક તત્વ છે, એ જ ટકાવી રાખે છે. અને છેલ્લે યુદ્ધની સંપૂર્ણ નિરર્થકતા, મૃત્યુનું વાહિયાતપણું, કોઈ ગૌરવ નથી, કોઈ અર્થ નથી, બસ નુકસાન જ નુકસાન.
અને આ બધું કહેવા માટે રેમાર્કે જે શૈલી વાપરી છે, એકદમ કાચી, વાસ્તવિક, પણ ક્યાંક કવિતા જેવી, એ પણ બહુ અસરકારક છે.
અત્યંત. પ્રથમ પુરુષનું વર્ણન આપણને સીધા પોલના જૂતામાં મૂકી દે છે. આપણે એની સાથે જ બધું અનુભવીએ છીએ. ભાષા સીધી, સચોટ, ક્યાંક ક્રૂર લાગે એટલી વાસ્તવિક, પણ વચ્ચે વચ્ચે પ્રકૃતિના વર્ણનો આવે, પોલના મનના વિચારો આવે, ત્યાં ભાષા કાવ્યાત્મક બની જાય.
હા, પેલો વિનાશ અને પ્રકૃતિનો વિરોધાભાસ દેખાય છે.
બરાબર. અને પ્રતીકોનો ઉપયોગ પણ કેટલો સુંદર કર્યો છે. પેલા કેમ્બ્રિજના બૂટ, પૃથ્વી જે માં પણ છે અને કબર પણ, છેલ્લે પેલું પતંગિયું, આ બધું વાર્તાને ઊંડાણ આપે છે. અને વક્રોક્તિ તો આખી વાર્તામાં જ છે, ખાસ કરીને શીર્ષક અને અંતમાં.
અમુક વાક્યો તો ખરેખર યાદ રહી જાય એવા છે. જેમ કે પેલું, અમે હવે યુવાનો નથી રહ્યા, અમારે જીવન અને દુનિયાને જેને અમે પ્રેમ કરવાનું શરૂ કર્યું હતું તેને ઘોડી મારીને ટુકડા કરવા પડ્યા. આ સીધું જ પેઢીના નુકસાનની વાત કરે છે.
હા. અને પેલું ગેરાર્ડ ડુવાલ માટેનું વાક્ય, મને માફ કરજે સાથી, તેઓ આપણને ક્યારેય કેમ નથી કહેતા કે તમે પણ અમારા જેવા જ ગરીબ જીવ છો. આ વાક્ય તો યુદ્ધના પાયા પર જ સવાલ ઉઠાવે છે, સહિયારી માનવતાની વાત કરે છે.
તો અંતે આપણે એમ કહી શકીએ કે આ નવલકથા આજે લગભગ 100 વર્ષ પછી પણ એટલી જ પ્રસ્તુત છે. એ આપણને શું શીખવે છે આજે?
મને તો લાગે છે કે જ્યાં સુધી દુનિયામાં યુદ્ધ છે, સંઘર્ષ છે, ત્યાં સુધી આ પુસ્તક પ્રસ્તુત રહેશે જ. એ આપણને સતત યાદ કરાવે છે કે યુદ્ધની ખરી કિંમત શું હોય છે. એ કિંમત જે આંકડાઓમાં કે નેતાઓના ભાષણોમાં નથી દેખાતી,
એ માનવીય કિંમતની વાત છે.
હા. તે આપણને રાષ્ટ્રવાદના નામે જે પ્રચાર થાય છે એનાથી સાવધાન રહેવાનું કહે છે, સવાલો પૂછવાનું કહે છે. તે શાંતિનું મહત્વ સમજાવે છે, પણ કોઈ ઉપદેશ આપીને નહીં, બસ સત્ય બતાવીને.
અને એ પણ બતાવે છે કે યુદ્ધમાં કોઈ જીતતું નથી, અંતે તો બધા હારે જ છે, કોઈક ઓછું, કોઈક વધુ. સાચી વીરતા કદાચ મારવામાં નથી, પણ આવી અમાનવીય પરિસ્થિતિમાં પણ પોતાની માનવતા ટકાવી રાખવામાં છે.
રેમાર્કની આ કૃતિ યુદ્ધના પોકળ નારાઓ સામે એક સામાન્ય લાચાર સૈનિકની વેદના અને એની અંદર ધબકતી માનવતાનો અવાજ છે.
અને એ યાદ અપાવે છે કે ઇતિહાસના પાના પર ભલે ગમે તે લખાય, પણ એની સાચી કિંમત તો હંમેશા વ્યક્તિગત જીવન, તૂટેલા સપનાઓ અને નષ્ટ થયેલી પેઢીઓ જ ચૂકવે છે. ક્લોઝિંગ નરેશન યથાવત. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.